ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम्। मंगलम् देव सर्वज्ञम् निर्ग्रंथो गुरु मंगलम्। मंगलम् वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलम्। मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। महादेव्याकोक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 4 मार्च 2012, श्रीमद् राजचंद्र जी राजचंद्र वचनामृत जी, क्रमवार पत्र स्वाध्याय क्रमांक 609 नो अपनो स्वाध्याय चालू छे। अपने 11 बोल सुधीनी विचारणा करी, आजे 12 अने 13 बे बोल सुधी अपनो आ पत्र समाप्त थशे। बोल 12। सत्संगनु एटले सत्पुरुषनु ओळखाण थाय, पण ते योग निरंतर रहेतो न होय तो सत्संग थी प्राप्त थयो छे एवो जे उपदेश, ते प्रत्यक्ष सत्पुरुष तुल्य जाणी विचारवो तथा आराधवो, के जे आराधना थी जीव ने अपूर्व एवं सम्यकत्व उत्पन्न थाय छे। कृपाळु देव अहीं सत्संगना महात्म्य साथे आत्मानी सहज स्थिति थवा माटे ए निराश्रयपणे न थाय एटले तीर्थंकरोए सत्संगनो आधार कर्यो छे, अने ए सत्संग एनी ओळखाण दुर्लभ छे, अने ओळखाण थाय एनी साथे चालवू ए पण दुर्लभ छे। साक्षी भाव थाय અને એ રીતે ઓળખાણ થાય એ વાત મૂકી છે આગળ। અહીંયા એક રહસ્યમય સિદ્ધાંત આપ્યો છે, પરમાર્થ વિશે જીવોને ટૂંકી વિચારણાને કારણે ઘણી ઘણી ગ્રંથિઓ બંધાઈ જતી હોય છે, અને એને કારણે ગ્રંથિમાં રોકાઈ જાય છે। અહીંયા એક વાત સરસ મૂકી છે કે સત્પુરુષ સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થાય, પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ, તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે। ઘણીવાર આપણે જ્ઞાનીના વચનોને સંદર્ભ વિના અહીંયા ત્યાં પકડી લઈને, એક વાતને એકાંગે પકડી લઈને આપણી ગ્રંથિ બંધાઈ જાય, આપણને ખ્યાલ ન આવે, આપણને એમ થાય કે આપણે તો બસ મગજમાં એક વાત બેસાડી દીધી છે ને સત્પુરુષની આજ્ઞા છે. પણ સત્પુરુષનું અનેકાંત સ્વરૂપ બોધનું, સ્યાદવાદનું સ્વરૂપ જૈન દર્શનનું એ ન પકડાય તો જીવ એક જ એકની અંદર જ અટવાઈ રહે છે. ઓળખાણ થાય કદાચ, એક તો ઓળખાણ થવું દુર્લભ છે, સાક્ષી ભાવે ઓળખાણ થવું એ તો અતિ અતિ દુર્લભ છે અને મહત્પુણ્યનું કાર્ય છે. યોગ થાય અને ઓળખાણ ન થાય, અને ઓળખાણ થાય અને આશ્રય બંધાય નહીં, આવું પણ બને. અને કારણ કે તે સમયે ઓળખાણ થયા પછી પણ પોતાના દોષો, જે આગળ કહ્યું તેમ કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે ક્ષણે ક્ષણે એ સંકોચવા, અને એના સિવાય અન્ય કોઈ પદાર્થને વિશેષ સ્નેહ થવા ન દેવો, આ તો બધું દુર્લભ છે ઓળખાણ થયા પછી પણ. એટલે કહ્યું છે કે રસ ગારવ આદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, ત્યાં પણ ક્યાંક જીવ અટકવાનું એને કારણ બને છે. અહીંયા 12મા બોલમાં તો કહે છે કે આવું કદાચ માનો કે ઓળખાણ થયું હોય તો પણ તે યોગ નિરંતર રહેતો ન હોય. અને આજ સત્સમાગમની એક વિશેષતા છે, કૃપાળુદેવે મોક્ષ સિદ્ધાંતના પત્રમાં વાત મૂકી છે કે ક્યારેય આ યોગ નિરંતર ન રહે. અને જૈન દર્શનની આખી પરિકલ્પના કે તીર્થંકરો એક કાળ વિશેષની અંદર જ એમની ઉત્પત્તિ હોય છે, બાકીના કાળની અંદર એમનો યોગ ન હોય. જ્યાં હોય ત્યાં નિત્ય ન હોય, નિત્ય હોય ત્યાં નિરંતર ન રહે. આખું ભગવાનનું શાસન એ તીર્થંકરના આધાર ઉપર આચાર્યો એની પરંપરાથી ચાલે છે, અને એમનો આચાર ધર્મ એ તો વિહારનો છે, સ્થિરતાનો નથી. ક્ષેત્ર પ્રતિબંધથી વર્તે એ સત્પુરુષનું લક્ષણ નથી. યોગ નિરંતર ન રહે, નિત્ય ન રહે, એ વાત એમાં બહુ સરસ મૂકી છે કે શાસ્ત્રો કેમ રચાયા. તો એમાં કહ્યું છે કે એક તો યોગ નિરંતર ન રહે, નિત્ય ન રહે, બીજું એ યોગની ઉપદેશની પ્રવૃત્તિ પણ એમનાથી વારંવાર ન થાય. કેમ કે નિષ્દિન આત્માના ઉપયોગમાં હોય તો બહિર્મુખ ઉપયોગ એનો કેટલો બધો ઓછો હોય. જે કૃપાળુદેવના ચરિત્રનો અભ્યાસ કરે એને સમજમાં આવવું જોઈએ કે પત્રો પણ નથી લખી શકાતા તો સત્પુરુષ એટલે સીધું આખો દી ઉપદેશ જ દીધા કરે સત્પુરુષ ન રહીએ, એની વાણીનો યોગ પણ ન બને. ત્રીજી વાત એ મૂકી છે કે વાણીનો યોગ કદાચ બને પણ કેટલાક ભાવો એવા છે કે જેનું વારંવાર પુનઃસ્મરણ અને પરાવર્તન આવશ્યક છે. તો એ કઈ એને ન કહે સાહેબ રિપીટ કરો. ત્યારે શાસ્ત્રોની અંદર એ જે વાત મૂકી છે એનાથી સાધક જીવ વાચક જીવ એ ભાવોનું વારંવાર પરાવર્તન કરી શકે છે, પુનરાવર્તન કરી શકે છે, પોતાની શુદ્ધિ કરી શકે છે. મને ન સમજાય ત્યાં સુધી તમે બોલ્યા જ કરો એમ. આ પ્રત્યક્ષ સત્પુરુષ વિશેની અનેક પ્રકારની આપણી ભ્રાંતિ ગ્રંથિ એનો અહીંયા ઉપાય આપ્યો છે, એક રહસ્ય આપ્યું છે. આપતની વાણી આગમ એ સનાતન અને શાશ્વત જીવને આધાર છે. જ્યાં તીર્થંકરોની વિદ્યમાનતા નથી ત્યાં જિનાગમ અને જિનબિંબ એ જગતના જીવોનું મોટું અધિષ્ઠાન અને આલંબન છે. અને એ આલંબન એ છે કે ત્યારે એનાથી જે ઉપદેશ પ્રાપ્ત થયો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો. સત્પુરુષની પ્રત્યક્ષની કલ્પના આવી પણ એમના બોધને પ્રત્યક્ષ માનવો એ પ્રત્યક્ષ જ છે તો પ્રત્યક્ષની વ્યાખ્યા સમજવી પડે. આપણે જે બહુ સંકુચિત વાતથી પ્રત્યક્ષનું અર્થઘટન લઈને બેઠા છે તે વાત પણ બરોબર નથી. જીવે પૂર્વગ્રહથી રહિત થઈને માન્યતાના આગ્રહથી છૂટીને તત્વનો વિચાર કરવો કે બોધને પણ પ્રત્યક્ષ માન. જ્ઞાની પુરુષનું સ્વરૂપ જ્ઞાન છે, એનું શરીર નથી. એની પ્રત્યક્ષતા એના બોધમાં છે, એના દેહમાં નથી. દેહનું આલંબન ઉપકારી થાય ન થાય, ભજના છે પણ બોધ અવશ્ય થાય. બોધને પ્રત્યક્ષ જે માનવાની જ્યારે ભાવ આવે ત્યારે એ શબ્દો સાથે તત્વ સાથે આજીવ એકાકાર થાય છે, કેમ કે વિચારવો અને આરાધવો ત્યારે એ પોતે એ બોધ સાથે એ તત્વ સાથે એની એકરૂપતા થાય છે. નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ એ પુરુષ જ્યારે વિચરતા હતા, વિહરમાન હતા, અને ત્યારે એમણે જે બોધની પ્રરૂપણા કરી છે એવો જે ઉપદેશ છે એટલે આપ્ત પુરુષની વાણી, આગમ, આપ્તનો કહેલો ઉપદેશ એ પણ પ્રત્યક્ષ જ છે જીવને માટે. જો મુમુક્ષુ જીવ હોય ખરા અર્થનો તો પારમાર્થિક દ્રષ્ટિએ, તો એનાથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ સંકિતના પહેલા પ્રકારમાં આપ્તની વાણી કહ્યું છે. હવે સંકિતમાં આપ્ત તો ગયા પછી તો કોઈ દિવસ કોઈને સંકિત થાય જ નહીં. આપ્ત તો ગયા, ભગવાન મહાવીર તો ગયા, 2500 વર્ષ થઈ ગયા, હવે શું કરવું? સમજ ઘણી ટૂંકી છે અને એનું કારણ કે માન્યતાનું જોર એટલું બધું સંસ્કારોનું છે, આગ્રહનું જોર છે, માન્યતાનું જોર છે, પૂર્વગ્રહ છે, ગ્રંથિઓ એટલી જબરજસ્ત છે કે એ વ્યક્તિને અસ્તિત્વથી જુદું નથી કરી શકતો, કે બોધરૂપ એનું અસ્તિત્વ છે અને એ પાછા પ્રત્યક્ષની અંદર એ પાછો દેહધારીમાં પડી જશે. હોય તો ઉત્કૃષ્ટ છે, કેમ કે તત્વ વિદ્યમાન છે એટલે દેહની કિંમત છે, દેહની કિંમત નથી. પણ આ એને ભેદ પકડાતો નથી, એનો મહિમા એના દેહમાં નથી, એના બોધમાં છે. એ હાજર છે ત્યારે પણ એના બોધમાં છે, કારણ કે ત્યારે બોધ સ્વરૂપ છે. એ ન બોલે તો પણ જ્ઞાન મળે, દ્રષ્ટિ હોય તો, દ્રષ્ટિ ન હોય તો એમ કે અમે ગયા ને કાંઈ બેડું નહીં લ્યો, એ તો એને આજ મૌન હતું. એ એની દશાને ઓળખી ન શક્યો કે મૌનથી વધારે ઉપદેશ મળ્યો એવું લાગ્યું ક્યારે નહીં પકડાય. તો ત્યાં એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુર્ય તુલ્ય જાણી તત્વાર સૂત્રમાં પણ આ વાત મૂકી છે, તત્વાર શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. આ તત્વ તો સર્વજ્ઞએ કહેલું ઉપદેશ તે તત્વ, એ સંકેતનું કારણ, એ મુક્તિનું કારણ. તો તે સત્પુરુષ પ્રત્યક્ષ સત્પુર્ય તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો આ સાધકની ઘણી ઊંચી કક્ષા છે. જે બોધને પ્રત્યક્ષ માને છે, જે પ્રભુની પ્રતિમાને પ્રત્યક્ષ માને છે, મને પ્રભુનો જ યોગ છે એમાં એને કોઈ વિકલ્પ જ નથી. જીન પ્રતિમા જીન સારખી, દેવચંદ્રજી મહારાજ જેમની 24 ઉપર જબરજસ્ત દ્રવ્યાની યોગના પ્રવચનો ચાલે છે એમાં તત્વ તો પકડાતું નથી કે જીન પ્રતિમા જીન સારખી, એમાં કોઈ ભેદ નથી. અભેદ ભાવ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એક પ્રતિમા સામે છે એ બોધ સ્વરૂપ છે અને પોતે આરાધક એ સાધક સ્વરૂપ છે, એ શરીર સ્વરૂપ નથી. એ પણ જો પર્યાયના વ્યક્તિત્વના અહમ સ્વરૂપ હોય તો એ સાધક નથી. તો સિદ્ધ અને સાધક એ બંને વચ્ચેની એકતા સમાપત્તિની વાત આવે છે કે ધ્યાતા ધ્યેય અને ધ્યાન એકરૂપ થાય, સાધક સાધન અને સાધ્ય એકરૂપ થાય. સિદ્ધ સાધ્ય છે તો સાધક પણ એ જ સ્વરૂપમાં છે. આ સાધકની કક્ષા છે, આ મુમુક્ષુની ભૂમિકા છે. મુમુક્ષુએ આ ભૂમિકા સુધી ઉઠે નહીં ત્યાં સુધી તો હજી છબછબિયા મારતા હોય આપણે, હજી સમજતા ન હોય તત્વ, આમથી તેમ આમથી તેમ આમ બંધાઈ ગયો, એ બધા આપણા અભિપ્રાય બંધાય છે. હજુ આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થતી નથી, અભિપ્રાય બંધાય છે. કોઈનો કાંઈ ને કોઈનો કાંઈ, કોઈનો કાંઈ ને કોઈનો કાંઈ, એનાથી પણ મુક્ત થવું પડે, અભિપ્રાય બદલવો પડે. અને અભિપ્રાયને અહમનો ઘણો સપોર્ટ છે, બહુ મોટો સપોર્ટ છે. આ મારો અભિપ્રાય છે ને અમારો સત છે, એ બેમાં ઘણો ફરક છે. અભિપ્રાયમાં દલીલનું જોર છે, અહમનું જોર છે, બુદ્ધિનો તર્ક છે. આ બધા ઘણા સૂક્ષ્મ પ્રવાહો એટલા બધા કામ કરતા હોય છે કે બંધાયેલી ગ્રંથિમાંથી જીવને નીકળવા દે નહીં. તો ત્યાં કે છે ને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી, પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય. ત્યારે કૃપાળુ દેવીજી પ્રતિમા સિદ્ધિનો પાઠ લખ્યો છે, ભલે અપૂર્ણ મળ્યો છે, એ લક્ષમાં આવશે, ત્યાં સુધી નહીં આવે. કે સ્વરૂપનું કાર્ય અને ધ્યાનનું કારણ આ જીન તારી પ્રતિમા છે, કારણ કે અમારે પૂર્ણતાનું આલંબન છોડવું નથી. બાકીના છે બધા સાધકો, પણ આલંબન તો પૂર્ણતાનું જ હોય, અપૂર્ણનું ન હોય. અંતિમ સંદેશમાં એટલા માટે કહ્યું કે આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો, એ સિવાયના બીજા કોઈ પદની અપેક્ષા નથી. પૂર્ણ પદ માટે પૂર્ણ વિતરાગ સર્વજ્ઞ આ પૂર્ણ પદ છે. કોઈ ભ્રાંતિનો અવકાશ નથી, કોઈ અસમંજસતાનો અવકાશ નથી. એનાથી દર્શાવ્યો જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કઈ લક્ષ થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખાય. તમામ શાસ્ત્રો આજ કહ્યા છે કે જીન પદ છે એ જ નિજ પદ છે, અને જીન પદ એ અવધારી શકાય એવું છે, આલંબન લઈ શકાય એવું છે. અને એટલા માટે શાસ્ત્રની અંદર આ નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપની શાસ્ત્રીય પદ્ધતિ કીધી છે કે હે પ્રભુ, તારો જ્યારે વિયોગ છે ત્યારે સર્વકાળમાં સર્વ ક્ષેત્રમાં સર્વ જીવોને જેમ સમુદ્રમાં ડૂબતા માણસને કાષ્ટફલ એ સહારારૂપ છે, એમ આ તારું નામ અને તારું બિંબ પ્રતિમા જગતના જીવોને પૂર્ણ આલંબન માટેનું આ એક અદ્ભુત સાધન છે. એને અમે જીન સ્વરૂપ જ ગણીએ છીએ. ઉપાસના જીન ચરણને ભજીને ભગવંત ભગવંત ભવંત લો. કૃપાળુ દેવે એટલી સ્પષ્ટતાથી મૂક્યું છે, અને કારણ કે આ સનાતન માર્ગનો પુરસ્કર્તા છે, આને કોઈ નવો માર્ગ શરૂ નથી કરવો. પૂર્ણ માર્ગ જે છે સનાતન છે, જે શાશ્વત છે, જે અનંતા કેવડીઓએ પ્રરૂપ્યો છે, અનંતા જ્ઞાનીઓએ જેને ગાયો છે, એ માર્ગનો ગાનાર શ્રીમદ રાજચંદ્ર છે. એમણે કંઈ નવું કહેવું નથી. હવે શ્રીમદના નામે આપણે કંઈ નવું ઊભું કરવું હોય તો એ વાત જુદી છે. માર્ગમાં ત્રણ કાળમાં કોઈ દિવસ ભેદ નથી, આલંબનમાં ભેદ નથી. તો ઉપાસના જેવી ચરણ, એનું નામ મહાવીર અનામી છે. સિદ્ધ અવસ્થા છે હવે તો એની, વર્તમાન અવસ્થા તો એની અશરીરી છે, છતાં શાસન મહાવીરનું છે. મહાવીરનું નામ છે જે ચોવીસીમાં આપણે છીએ, એ ચોવીસીના નામ સ્તવનનો એટલો બધો આચારાંગ સૂત્રની અંદર ભારપૂર્વક કહ્યું છે કે મારા પ્રતિક્રમણની અંદર પણ એક આવશ્યક છે કે ચોવીસે ચોવીસ તીર્થંકરોને નામ સહિત વંદના કરવી એ આવશ્યક છે. એટલે પ્રતિદિનનું શ્રાવકનું અને સાધુઓનું કર્તવ્ય છે, અવશ્ય કરીને કરવા યોગ્ય. સવાર સાંજ બે વાર ચોવીસીના નામ સાથે ચોવીસે ચોવીસ જીનેશ્વર ભગવંતોની સ્તવના એક કરવી. કયો સર્ગ આવે એટલે નામ સાથે કયો સર્ગ થાય ભગવાનને, અદ્ભુત વાત છે. આ નિક્ષેપ, એ નિક્ષેપ એ તત્સમ યોગ છે, શાસ્ત્રમાં શબ્દ પ્રયોગ છે તત્સમ યોગ. એટલે જેવા જીન એવું જીનનું નામ, જૈન દર્શનમાં તો આ બધી છણાવટ દાર્શનિક રીતે ઉત્કૃષ્ટ રીતે છે, પણ ઇતર દર્શનમાં પણ આ નામ નિક્ષેપનો મહિમા, આ સ્થાપના નિક્ષેપનો મહિમા, આખું ભારતવર્ષ અધ્યાત્મની અંદર આ નામ, અને રામ સે બઢકર રામ કા નામ, રામ સે બઢકર રામ કા નામ, એટલી બધી અદભુત એની પાછળ એની આખી શક્તિ છે. રામના નામથી પથ્થર તરે, આવું નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, એ નિક્ષેપની કલ્પનાથી આગમ છે એ બોધ નિક્ષેપ છે, ભાવ નિક્ષેપ. પ્રભુના આગમ, પ્રભુની વાણી, સત્પુરુષનો ઉપદેશ, એનો ભાવ નિક્ષેપ છે કે ભાવથી એનું સ્વરૂપ શું. અત્યારે અમારી પાસે દેહથી એનું સ્વરૂપ નથી અને વિદ્યમાન ન હોવાને કારણે વાણીથી એનું સ્વરૂપ નથી, અને વાણી કદાચ સમયે સમયે યુગે યુગે બદલાય. તે વખતની માગધી હતી, અર્ધમાગધી હતી, પાલી હતી, આની આ હતી, 100 વર્ષ પહેલાંની ગુજરાતી એ જરાક જુદી હતી, સમજવી આકરી પડે. પણ છતાંય ભાવ એક ને એક, ભાષા ગમે તેટલી ભિન્નતા હોય. યશો વિજયજી મહારાજે કહ્યું, અબ મેં સાચો સાહિબ પાયો. શું ભાષાને ભળગી રહ્યો છું, મૂરખ છો મૂરખ તું તો. યુગે યુગે ભાષા બદલાય, ક્ષેત્રે ક્ષેત્રે ભાષા બદલાય, ભાવ એક હે સબ જ્ઞાની કો, મૂરખ ભેદ ન પાવે. આ તો મૂરખ છે, વળગી રહ્યો છે શબ્દને. સત્પુરુષનું, જ્ઞાની પુરુષનું, આપ્ત પુરુષનું ભાવ સ્વરૂપ શું છે, એ ભાવ નિક્ષેપ છે. એને પ્રત્યક્ષ માન, નિક્ષેપને જે પ્રત્યક્ષ ન માને એ નિક્ષેપની આરાધના ક્યાંથી કરે. એ કઈ બોલવા ખાતર નથી કીધા કે મારે પ્રતિમા માનવાની છે, પ્રતિમા છે મારા માટે પ્રત્યક્ષ જે પ્રભુ છે. વિવેકાનંદજીએ વિદેશની અંદર આ પ્રતિમા માટેનું કહ્યું કે તમે જે રીતે પ્રચાર કરો છો ક્રિશ્ચિયનો અમારા દેશની અંદર, અમારે ત્યાં દેશની અંદર પૂજા કરનાર કોઈ કહેતો નથી કે હે પથ્થર તને હું નમસ્કાર કરીને કહું છું કે તું મારી મનોકામના પૂર્ણ કરજે. એ પથ્થર નથી, એને તો ત્યાં સાક્ષાત પરમાત્મા. અરે અમારી ભક્તિનું જોર સાધકની પાષાણમાંથી અમે પ્રભુતા પ્રગટાવીએ છીએ, આ અમારા દેશની ભક્તિનું સામર્થ્ય છે. અને અમારો નામદેવ ભગવાનની પૂજા કરે તો એની શ્રદ્ધાના બળે નામદેવ ભગવાનને દૂધનો વાટકો પીવો પડે. આખી વાત નહીં પકડાય જ્યાં સુધી ભાવ સામર્થ્ય શું છે જીવનું, અને ત્યાં સાધક ઉપર જોર છે. હનુમાનને રામના નામની અંદર શ્રદ્ધા છે, પથ્થર તરવો જ જોઈએ. નરસિંહને પ્રભુના નામની અંદર શ્રદ્ધા છે, એ હશે તો મને તારણહાર છે, ગમે ત્યાં તે હાર ઉડીને આવશે જ. આ બધા ચમત્કારને પરચાને ભૌતિક દ્રષ્ટિએ કોઈ દિવસ પદાર્થ વિજ્ઞાનની દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન ન થાય. મીરા ઝેરનો કટોરો પીએ અને ભગવાન મહાવીરનું નામ લઈને, પેલી એની ગૃહિણીની વાત હતી કે માટલામાં સર્પ હતો તો હાથ નાખીને ફૂલની માળા નીકળી, લે કે તારો મહાવીર સાચો હોય તો પણ થાય. આ બની શકે છે, આ બની, આ નિક્ષેપની તાકાત. નિક્ષેપ એ તત્સમ યોગ છે, નહીં તો જો પ્રતિમાને ન માનવી હોય તો મહાવીરનું નામ શું કામ લ્યો છો. એ યુક્તિસંગત નથી. વસ્તુને જ્યારે સાધક બરોબર વિવેકપૂર્ણ સમજે, અને એટલા માટે આ પત્રની અંદર જીવની સહજ સ્વરૂપ સ્થિતિ થવા માટે પરમ કૃપાળુ દેવે જે અમોઘ આખો માર્ગ આપ્યો છે, અચૂક આપ્યો છે, જે એમાં કહ્યું છે, એટલે એક જે મગજની અંદર હતું કે પ્રત્યક્ષ ન હોય તો શું થાય, એ આ 12મા બોલની અંદર એનું સમાધાન આપી દીધું કે સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ, તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. સંકિતનું કારણ, સંકિતનું મૂળ, સંકિતનું બીજ બોધ. આ બોધ બીજ છે, એ સમ્યકત્વનું બીજ છે. એટલી સૂક્ષ્મ પણ બહુ જ અર્ધગંભીર અર્થગંભીર વાત મૂકી છે કે અહીંયા એને જાણીને વિચારવો અને આરાધવો. ભાઈ તું હવે વિચાર કરમાં કે મને વિયોગ છે, પ્રભુશ્રીને પણ કૃપાળુદેવે કહ્યું હતું કે 500-500 ગાઉ સુધી તમે વિહાર કરશો તોય સત્પુરુષનો યોગ નહીં મળે. પણ છતાંય આ કાળમાં સત્પુરુષ નથી અને ધરતી સત્પુરુષ વિહીન છે એવું પણ નથી. પણ આપણને યોગ ન હોય તો તને આ નિક્ષેપનો યોગ છે, અને નિક્ષેપનો યોગ તો તું જ્યાં છો ત્યાં છે. મહાવીરનું નામ મહાવીર સાથે હંમેશા મારી સાથે છે, રાજનું નામ મારી સાથે છે. એટલે રત્નત્રય મહારાજે બહુ અદ્ભુત વાત મૂકી દીધી પદની અંદર જ કે રાજ રાજ સૌ કો કહે વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે ભટે કરશે. અરે રાજ રાજ શું બોલેસ, રોમે રોમ ની અંદર રાજ છે, શ્વાસે શ્વાસ ની અંદર રાજ છે, કારણ રાજનો બોધ છે, તત્સમ યોગ છે. ચંદનાને વીર 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 હતું, આ એનો તત્સમ યોગ હતો. સુલસાને તો કેટલું મહાવીર સાથેનું અંતર હતું, એ તો ગ્રસ્તીમાં હતી, એ તો ઘરના કામમાંથી જ ક્યાં પરવારતી હતી, પણ એને શુદ્ધ સંકેતની પ્રાપ્તિ હતી, પ્રભુના સ્મરણ માત્ર હતું. કે જેનું સાક્ષાત સર્વજ્ઞ પરમાત્માએ એના શ્રીમુખે એ કહ્યું કે સુલસાને અમારા ધર્મ લાભ કહેજો. ધન્ય અવતાર જેને પરમાત્મા યાદ કરે. તો આ નિક્ષેપની તાકાત છે, અને આ શાસ્ત્રીય સ્વરૂપ છે, આ વિભંગ નથી. પેલા મગજમાંથી કાઢી નાખો, આ કોઈ વિભંગ નથી, આ કોઈ ગોળગપ્પા કે કહેવા પૂરતી વાત જ્ઞાનીઓએ લખી છે એટલા માટે નહીં. તુલ્ય જાણવું એટલે શું, તો કે પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષના જે લાભ અમે તને કીધા છે એ લાભ અહીંયા પણ વિદ્યમાન છે, તત્સમ. જો તું પ્રત્યક્ષના મહાત્મ્યની અંદર ઊંધો પડ્યો હો તો તને આ બોધ પણ મળે ત્યારે તને એ જ લાભ છે. આ સમજવાની તારી વિવેક શક્તિ આવવી જોઈએ, તારામાં એ વિવેક જાગૃત થવો જોઈએ કે જેની આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. અને આ વાત કૃપાળુદેવે શાસ્ત્ર શુદ્ધ હોવાને કારણે આત્મસિદ્ધિની ગાથામાં મૂકી. જે શાસ્ત્ર છે આત્મસિદ્ધિ, એમાં લખ્યું કે આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. નથી પ્રત્યક્ષ સદગુરુનો યોગ, શું કરશું, નહીં નાખવું, ડૂબી મરવું. તો કે છે કે એનો આત્માદી અસ્તિત્વનું નિરૂપણ કરનાર આવા સત્પુરુષો, એનો ઉપદેશ જ્યાં સુધી એ છે એને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય માનવું. પણ ત્યાં જવાબદારી જરા એની વિચારનારની છે, ત્યાં આધાર સુપાત્ર. સુપાત્રને માટે એ ખૂબ મોટો આધાર છે, અને એવો આધાર છે જેવો સત્પુરુષનો છે. મોક્ષના માર્ગનું બારણું બંધ થતું નથી, એક દરવાજો બંધ, પ્રત્યક્ષ સદગુરુ યોગનો ખુલ્યો, ગાથા 9 થી ખુલ્યો. અને ત્યાં સુધી કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીને ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેન આત્મવિચાર. આવી જબરજસ્ત સામર્થ્યવાળી ગાથા કીધા પછી પણ કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર, કારણ કે એ સત્પુરુષને બોધમાં પણ એ પ્રત્યક્ષ છે. હવે તો મુમુક્ષુની દ્રષ્ટિ, મુમુક્ષુના નેત્રો, એની દ્રષ્ટિથી એને આ મળશે છે. તો ત્યાં આધાર છે, જબરજસ્ત વાત મૂકી છે. માર્ગ ત્યાં અહીંયા ક્લોઝ નથી કર્યો, બીજું દ્વાર ખોલી દીધું છે. એ શાસ્ત્ર અથવા બોધ અથવા ઉપદેશ તો અહીંયા મૂક્યું છે. તે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણીને, શબ્દ પ્રયોગને બરોબર સમજવા પ્રયત્ન કરો. તુલ્ય નો ચેન્જ, એ બેઠા જ છે, સાક્ષાત પુરુષ છે, તો જ સમજાશે. કહો સત્પુરુષના વચનામૃત મુદ્રા, આ બધું જ છેલ્લે સુધી અયોગી સ્વરૂપ અને અંત અવ્યાભાસ સ્વરૂપમાં સ્થિતિ કરાવે ત્યાં સુધી જીવનો વિકાસ કરે. શૂન્યમાંથી સૃષ્ટિ સર્જાઈ જાય એની જેમ પ્રાથમિક સુસુપ્ત અવસ્થામાંથી શરૂ થાય અને સિદ્ધ અવસ્થામાં પહોંચે, એનું અવલંબન તો કે એના વચનામૃત, એની મુદ્રા. નામ સ્થાપના, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. હવે તો તું કેવી રીતે એને વિચારે છે, તું કેવી રીતે પકડે છે, તું વિચાર. સમ્યકત્વ ઉત્પન્ન થાય અને સમ્યકત્વ ઉત્પન્ન થાય એ એઝ ગુડ એઝ કેવળ જ્ઞાન. એનું બીજ ઉત્પન્ન થયું, એનો અંશ ઉત્પન્ન થયો. સંકિત્તે સર્વાંશ સર્વજ્ઞતા. તેરમું બોલ, જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદય વડે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા, અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. એવો પત્રો અદ્ભુત છે. શરૂઆત કરી કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે, અને અહીંયા છેલ્લામાં કહે છે કોઈ દી કલ્યાણ નહીં થાય, તો મોક્ષ તો દૂર રહ્યો. કારણ મુમુક્ષુ તરીકે જીવે પોતાની સાધનામાં કયો દ્રષ્ટિકોણ રાખવો, કેટલું થાય છે કેટલું નથી થતું એની પંચાયતમાં પડવાની કાંઈ જરૂર નથી, ખોટા ખેદ કરી અને આર્ત ધ્યાન કરવાની કાંઈ જરૂર નથી, કે ખોટું ફૂલાઈ જવાની પણ કાંઈ જરૂર નથી. અમને આમ છે ને, અમારે આમ છે ને, કાંઈ નહીં રહેવા દે. લક્ષ જે રાખવાનો છે માત્ર કલ્યાણનો, કલ્યાણનો અને કલ્યાણનો, એ લક્ષ માટે આ વાત એટલી બધી મહત્વની છે. એક સાધકને જેમ ગુરુ દ્રોણે અર્જુનની જેમ દ્રષ્ટિ કરાવી હતી કે પક્ષીની આંખની દ્રષ્ટિ, અથવા જેને આવો લક્ષ્ય કરવો છે એ રાધાવેદ હોજની અંદર ઊભો છે, ત્રાજવામાં પગ છે, નજર પાણીમાં છે, માછલી ઉપર ફરે છે, પ્રતિબિંબ જોવાનું છે ને માછલીની આંખને વીંધવાની છે. તો આ રાધા વેદમાં દ્રષ્ટિ કેટલી વેધક હોવી જોઈએ, કેટલી એકલક્ષી હોવી જોઈએ, એ સમજાવવા માટે થઈને અહીંયા મુમુક્ષુને કામ એક આત્માર્થનું બીજો નહીં મને રોગ, એ શબ્દો નહીં, એનો સંકલ્પ, શબ્દો નહીં. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો. શું નિશ્ચય કરવો? કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને આ જ મુસીબત, જે કંઈ મારે કરવું છે આ દેહની અંદર આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. હવે હું મારું સ્વરૂપ અત્યારે સંયોગી છે, આત્મા પણ છે અને શરીર પણ છે, અને આ નિશ્ચય કરી લેવો એ તો આકરો થઈ જાય. ક્યાંક વાંધો આવે? શરીરને કલ્યાણરૂપ થાય એવી પણ ક્યાંક વાત આવીને, અને એ જ ઉભી રહે છે. આત્મા તો ક્યાંક ગોતવો પડે. અરે મારે તો આત્માને કલ્યાણરૂપ થાય એવું, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. કયો ઉપાય લેવો? કે ભાઈ ઉદય બળે અમને મન વચન અને કાયા, કાયાની પાંચ ઇન્દ્રિયો, મનના પોતાના અંતર્મુક્તાના વેપારો, આ મન વચન અને કાયા એનો ઉદય બળ છે. એ યોગ પ્રાપ્ત થયા છે જીવને, એની પણ પ્રવૃત્તિ છે ઉદય બળે, કારણ કે એ કર્મનું પરિણામ છે. શરીર એ કર્મનું પરિણામ છે. તો એ કર્મ જે ઉદયમાં આવ્યા છે, ઉદયાવલીમાં, એનું એ માધ્યમ છે, નિમિત્ત છે. માટે જ્યાં સુધી એનું અસ્તિત્વ છે ત્યાં સુધી સમયે સમયે કોઈને કોઈ કર્મ ઉદયમાં આવ્યા જ કરશે. અને એક સાથે આવે એટલે એને તો આપણે એનો ક્રમ પણ પારખી શકીએ નહીં, કે એક જ સમયે એક જ કર્મ ઉદયમાં આવ્યું છે એવું નથી. કેમ કે એક તો એક સમય પકડાતો જ નથી. તો કેટલા યુગપત બધું ચાલે છે કર્મની ધારા, એને તો 50-60 વર્ષના આયુષ્યની અંદર જેટલા પાકવાના ભેગા થયા છે એ બધા આવી ગયા છે. એ કઈ તો ઘણી વાર અશુભ એટલા હોય તો આપણે કઈક રોગ તો કોઈ નો અહીંયાથી રોગ મારા શરીરમાં, પણ આવે જ ને. જે પાકી ગયા છે, કાળ જેનો પાયકો છે એ હવે આવી ગયા છે ભાઈ, ખબર નથી પડતી. તો કે બધું સામાજિક વસ્તુ એ કહેવાય કે જ્યારે ઉપાધિ આવે છે ત્યારે એકલી આવતી, ઢગલા બંધ આવે છે, ઢગલા બંધ જ આવે. એક કર્મ જોઈ શકાય આપણાથી? એક કર્મ આવીને વયું જાય તો ખબર શું પડે? એને તો આપણે ક્યાંય મૂકીએ, ઢગલા બંધ આવે. ઉપાધિ પણ ઢગલા બંધ આવે. એ કે છે ત્રણ યોગના ઉદય બળે પ્રવૃત્તિ થાય. જેવો ઉદય આવે એટલે તદ્રુપ વૃત્તિ પ્રવૃત્તિ બધું થાય. એને મારે શું કરવાનું છે? તો કે છેવટે તો પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, કેમ કે કર્મના ઉદયને રોકી શકાતો નથી. સૂર્યના ઉદયને કદાચ રોકી શકાય એક માની લઈએ કલ્પના, અસત કલ્પના, પણ કર્મના ઉદયને રોકી શકાતો. તો તે કર્મના ઉદય પ્રમાણે જીવની કદાચ પ્રવૃત્તિઓ થયા જ કરશે, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. ઉદયગત પ્રવૃત્તિ કરવી એમ નહીં, એ થયા કરતી હોય તો પણ એમાં પ્રયત્ન કરવા દેવાનો કે સંકોચવાનો. ઉપયોગની ધારા, સ્વરૂપની ધારા, સ્વભાવની ધારા, જ્ઞાનની ધારા, એ પ્રવૃત્તિ ઉપર તદાકાર ન થતા, તદ્રુપ ઉપયોગ ન કેળવતા એને ક્ષય કરવી, એને ડાયલ્યુટ કરવી. આપણે જેમ બોમ્બ હોય એ દેખાય તો પોલીસ ખાતાને ખબર પડે તો પેલું કામ શું કરે? ડિફ્યુઝ કરી નાખે. એમ જ્ઞાન વધતા ખબર પડે કે આ ઉદય આવી રહ્યો છે. આ નિમિત્તો ઊભા થયા છે, આ જરૂર મને ક્યાંક મારા સ્વરૂપનું ભાન ભૂલાવે. તરત જ ઉપાય લે, એને સંકોચો, એને નિસત્વ કરો, એની તાકાત છે એને તોડી નાખો. જીવ સ્વભાવનું આલંબન લે એટલે વિભાવની તાકાત તૂટે, જ્ઞાનનું આલંબન લે એટલે કર્મની તાકાત તૂટે. અહમ જોર કરતો હોય તો સરણું લે સંતનું, જ્ઞાનીનું અને જીનેશ્વરનું, તો કર્મની તાકાત નબળી પડે. ઉદય ઉપર એને વિજય મેળવવાનું બળ, એને આત્મબળ જેને આપણે કહીએ, તો આત્માના અવલંબનના બધા આધારો લે, એ પુરુષાર્થ કરે તો કે છે આ પ્રવૃત્તિ સંકોચાય. સંકોચાય ઉદયગત પ્રવૃત્તિને પણ સંકોચી શકાય, ત્રિયોગની પ્રવૃત્તિને પણ સંકોચી શકાય. ક્યાં સુધી સંકોચવી? ક્ષય થાય ત્યાં સુધી. એનો કાળ પૂરે થઈ જવો જોઈએ, એ ક્યાંય બાધારૂપ બનવી જોઈએ નહીં. ન બને, બને એટલો આ પ્રયત્ન અસાધક. પરિપૂર્ણતા કંઈ હાંસલ થાય એવું નથી, પરંતુ લક્ષ્ય આ છે, પુરુષાર્થની દિશા આ છે, સાધનાનું સ્વરૂપ આ છે. જો સમ્યક પ્રકારે સાધના કરવી હોય તો એનું સ્વરૂપ આ છે કે ઉદય આવે તો કે છે તેને પ્રવૃત્તિ થતી હોય, ઉદયગત સંસારની પ્રવૃત્તિ ઉદયગત થઈ રહી છે, થવા દેવી. પણ થવા દેતા દેતા પણ એના ઉપર લક્ષ શું છે, કંટ્રોલ શું છે, એને સંકોચવી 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 ક્ષય થતા સુધી એને જોર ન થવા દેવું. એ આપણા ઉપર હાવી બની જાય, છવાઈ જાય આપણા સંસાર ઉપર નહીં. આ સતર્કતા, આ જાગૃતિ, આ સાધના, સાધકની જાગૃતિનો અર્થ શું? કે પ્રવૃત્તિના જોરને એ દબાવી શકે છે. એટલે જ જ્ઞાની પુરુષો આ કરી શકે છે. ભયંકર વેદના અને વ્યથાની અંદર એ સમતા અને શાંતિનો અનુભવ કરી શકે છે. એટલે પેલી વેદના નથી, રોગ તો છે જ, અને રોગનું જે પરિણામ હોય એ પણ છે, પણ તે સમયે આને શાંતિ ક્યાંથી આવી ગઈ? એટલે મારા તાવ આવે 5 ડિગ્રીમાં તો મને હુંકારા થાય, ને આને તાવ આવે તો કઈ ન થાય, તો કે તાવની ડિગ્રીમાં કઈ બીજો ફરક નથી, તાવ તાવ જ છે. માથાનો દુખાવો માથાનો દુખાવો જ છે, દાંતનો દુખાવો દાંતનો દુખાવો જ છે, પણ આ લવકારા માંડીને રાડારાડી કરે છે, આખું ગામ ભેગું કરે છે, અને આ શાંતિથી બેઠા છે, ઉપાય જે થાય કરે છે. પીડા નથી વહી ગઈ, વ્યથા નથી ગઈ, એ તો પરમાણુનું કામ છે, એના ઉપર ક્યાં આપણો કાબુ હતો, એ તો એમને એમ ચાલશે. પણ આત્માની જે સ્વભાવની શાંતિની સામર્થ્ય છે એ એને પ્રગટાવ્યું છે. સમતા એનો ગુણ છે, એને એને પ્રગટાવી છે. સહનશીલતા, તિતિક્ષા, તપની અંદર પણ સહન કરીને રહીએ, ઉપસર્ગોની અંદર પણ ક્ષમતાપૂર્વક સહન કરે તો ઉપસર્ગ તો રહે જ છે. એમ શરીરની અંદર વ્યાધિઓ આવે છે, રોગ આવે છે, એમ કર્મજન્ય ત્રિયોગની પ્રવૃત્તિ થતી હોય તો થવા દેવી. પણ એ થવા દેતા દેતા, થવા દેતા એટલે એને એનું કામ ભલે કર્યા કરે કર્મના જોરથી, તે સમયે પણ ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા તે પ્રવૃત્તિ ક્ષય થાય, એ જ ઉપાય કર્તવ્ય છે. ઉપાય આ એક જ છે કે ત્રિયોગની ઉદયગત પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા દેતા પણ તે સંકોચવી, અને સંકોચતા સંકોચતા એવી સંકોચવી કે ક્ષય થાય. તો તે ઉપાય કયો? સરસ સમજાવે છે કે સાહેબ તમે તો કીધું તે ઉપાય છે, આ તો વાત કરી દીધી કે તું સહન કર સહન કર. ભાઈ કેવું તો સરળ, બધા કીએ જે તબિયત જોવા જઈ શું સતામાં રહેજો, શાંતિ રહેજો, પણ ભાઈ તારે બોલવું છે. મારો દુખાવો, મારી પીડા, મારી વ્યથા, મારી વેદના એ તો હું જાણું છું. તો કે ના ના હવે આમ હાલ, તો એ તો ઓલું જે બોલતા હોય આપણે પોપટની જેમ, એની અસર વાળા દર્દી ઉપર થાય નહીં હોય એમ કે હવે રેવા દે તું જાવે. એટલે ઘણી વાર કહે છે કોઈ ન બોલાવો આવવા નહીં, નકામા ખોટા ખોટા ઉપદેશના પાંડિત્યના પરોપકારે ઉપદેશ જ દેવા કરે, એનાથી કોઈ દી શાંતિનું વેદન થાય શાંતિ નો આવે. ભાઈ ઉપાય કેવી રીતે આદરવો? તો કે છે તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ. એક એક વાતની કૃપાળુ દેવે જુઓ કેવી રીતે પ્રત્યક્ષ કર્મનો સ્વીકાર છે, એના ઉદયનો સ્વીકાર છે, એના કારણે થતી પ્રવૃત્તિ પણ ભલે થાય પણ એ પ્રવૃત્તિ હવે મને માન્ય નથી, કેમ કે એ મારું જીવન નથી, એ મારો વિભાવ છે, એ મારો વિકાર છે, એ મારી પર્યાય છે, આ મારું આત્માનું શુદ્ધ જીવન નથી, આ ચૈતન્યનું નથી. જરૂર આ આવેલી આપત્તિ છે, આગંતુક છે, આ જેટલી બની શકે એટલી આ સ્થિતિને ટાળવી છે, આ મારી સહજ સ્થિતિ નથી. અને જીવની સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી તીર્થંકર મોક્ષ કહે છે. આ સહજ નથી, આ અસહજ છે, આ જ્ઞાનજન્ય નથી, આ કર્મજન્ય છે, આ સમાધિજન્ય નથી, ઉપાધિજન્ય છે. એટલો વિવેક કરીને મિથ્યાગ્રહનો ત્યાગ. મોટામાં મોટું નડતર હોય તો પોતે માની લીધેલા મતના આગ્રહો, માન્યતાના આગ્રહો, અભિપ્રાયના આગ્રહો અધૂરા છે, હજુ ઘણા અધૂરા છે. પૂર્ણતાનો પોતે પોતે ફૂલ સ્ટોપ મૂકી દીધું છે, એ તો બુદ્ધિનો ખેલ છે, ઘણું અધૂરું છે. અગમ નિગમનું આખું જગત છે એનો પાર પામવો એ તો છેલ્લે સુધી. કૃપાળુ દેવ લખે છે કે 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી અને 13મું કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય એના પહેલા સમય સુધી સતશ્રુતનું અવલંબન આવશ્યક છે. તું અવલંબિત રહે જ્ઞાની ઉપર, કારણ કે આગ્રહથી પૂર્ણ વિરામ મૂકી દઈશી નહીં ચાલે, એ માર્ગ નથી પ્રાપ્તિનો. મિથ્યાગ્રહનો ત્યાગ, દેહ પ્રત્યે ક્યાંક મમત્વ બુદ્ધિ હોય કે મારો છે, મિથ્યા આગ્રહ છે, અને એ આગ્રહને કારણે શરીરની આડપંપાડ થતી હોય મિથ્યા આગ્રહનું પરિણામ છે જ નહીં. દેહમાં હું પણાની માન્યતા, દેહમાં હું પણાની બુદ્ધિ, આ મિથ્યા આગ્રહ છે તારો. પણ મારું શરીર હોય તો આ થશે ને, અરે આ શરીર નહીં હોય તો બીજું શરીર મળશે તને, એ ચિંતા ક્યાં કરશ? તારે મોક્ષે જવું હોય તો પણ જીવને બસ તો જ ધર્મ કરીએ ને. અરે ધર્મ કરવાનું પછી જે શરીરથી ધર્મ ન થતો હોય એ શરીરની પ્રવૃત્તિને સંકોચવી પડે કે આ મને ધર્મમાં સહાયક નથી, સંકોચી સંકોચીને ક્ષય કરવાનો છે. નિર્ણય તો ત્યાં સુધી કરવો પડે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે જ્યારે ઉત્કૃષ્ટ કક્ષાના સર્વોત્કૃષ્ટ કક્ષાના જ્ઞાનીને થાય કે મારા મન વચન કાયના યોગ મારા પરમાર્થની સાધનામાં હવે મને સાધકરૂપ થઈ શકતા નથી, ત્યારે ગુરુની આજ્ઞા લઈને એની સાર સંભાળ, એનું લાલન પાલન, એનું પોષણ, એની સંભાળ લેવાની જે કાંઈ બધી ફિલોસોફી છે એને બાજુ ઉપર બસ પટી ગયો. ધસ ફાર નો ફર્ધર, આ દેહથી આ કાયાથી હવે આ આત્મકલ્યાણ શક્ય નથી. એ રોગથી જર્જરિત થઈ ગઈ છે, હવે એ મને ક્યાંય ઉપયોગી થાય એમ નથી. સંથારાની અદ્ભુત કલ્પના જૈન દર્શનની અંદર, આ કોઈ આત્મહત્યાનો માર્ગ નથી પણ ખૂબ જ્ઞાનપૂર્વક દેહના ત્યાગનો માર્ગ. એક કર્મકૃત વ્યક્તિત્વ છોડવાનો વાત છે. સાપ જેમ કાચડીને છોડે છે કે એ હવે ઉપયોગી નથી, કાચડી એનું રક્ષણ આપી શકે એમ નથી તો છોડી દે છે, અને છોડ્યા પછી એની પાછળ જોતો પણ નથી. એમ એ પોતાના મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ છોડી દે એટલે એને ટકવા માટેનું જે આહાર ગ્રહણ છે જે પૂતગણોનું એ છોડી દે છે. પોષણ છોડે, સંભાળ છોડે, કાળજી છોડે, ચીવટ છોડે. કૃપાળુદેવ કે ચીવટ પણ રાખતા નથી. અદ્ભુત વાત છે. એટલે કે છે કે મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, આ મતાર્થ. સ્વચ્છંદપણું, ખૂબ કોઈ કાંઈ કહે કદાચ બીજાએ સરસ મજાની વાત કરી કોઈ સતનો યોગ થયો તો પણ સ્વચ્છંદ એવો અંદરથી જોર કરે કે મારું તે તો સાચું, મને બધી ખબર છે, હું જાણું છું, હું સમજું છું, મને ખ્યાલ છે, મેં આ બધો વિચાર કરી લીધો છે. સત તરફ એ ખુલ્લો થતો નથી. સતનો યોગ છે દસેય દિશાઓમાંથી આ પ્રકાશના કિરણો, જ્ઞાનના કિરણો આવી રહ્યા છે, પણ પોતાના બારી બારણા બંધ હોય તો શું થાય? સૂર્ય આખા જગતના અંધકારને દૂર કરવા માટે પ્રકાશી રહ્યો છે, પણ જેને પોતાના ઘરના બારી બારણા ખોલવા જ નથી એનો અંધકાર ક્યારેય સમાપ્ત થતો નથી. એમ સતના કિરણો ચારે બાજુથી મળતા હોય એવો સુલભ યોગ પ્રાપ્ત થતો હોય, પણ સ્વચ્છંદ નામ, સ્વચ્છંદ એ છે કે પોતે પોતાની વિચારણાના બારી બારણા દરવાજા બંધ કરી દીધા છે. વિચારની દ્રષ્ટિએ ખુલ્લો નથી હવે. સ્વચ્છંદપણાનો ત્યાગ, અને એ વાત કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં ત્રીજો ઉપાય કીધો કે શાસ્ત્ર પણ મળે, બોધ પણ મળે, પણ રોકે જીવ સ્વચ્છંદ તો પામે વસે. અરે કદાચ તને શાસ્ત્રનો આવો યોગ ન મળ્યો તો ત્રીજો માર્ગ છે, પેલો સદગુરુનો, બીજો આત્માદી અસ્તિત્વના શાસ્ત્રનો, અને ત્રીજો કે છે સ્વચ્છંદ છોડ ને તોય મોક્ષ મળે. કારણ કે જગતમાં સત અસ્ત નથી થઈ ગયું, ચારે તરફથી સતના પ્રકાશો આવ્યા જ કરે છે. એક વાર તું સ્વચ્છંદ છોડી દે તો સત તો મળશે જ તને, કેમ કે સર્વવ્યાપક છે. કેવડીનું જ્ઞાન શુદ્ધ છે, લોકાલોકને જાણે છે, તો એ જ્ઞાનના પ્રકાશો લોકાલોક સુધી જાય છે ને. આત્મા સર્વવ્યાપક છે ને, તો કેવડીના જ્ઞાન પ્રકાશો આપણા સુધી પહોંચે છે કે નથી પહોંચતા? પહોંચે છે. જો સ્વચ્છંદ ન હોય તો એમાંથી પણ તને પ્રકાશ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય. અવશ્ય શબ્દ મૂક્યો કૃપાળુ દેવે કે એક તું સ્વચ્છંદને રોકી દે તોય તારો મોક્ષ થાય. એક સદગુરુ યોગથી થાય, બીજો સત્શાસ્ત્રથી થાય, અને ત્રીજો તારો સ્વચ્છંદ યોગ થાય. અને સ્વચ્છંદ હશે તો એટલે બે યોગ નકામા છે. તને પ્રત્યક્ષ સત્પુરુષ મળ્યા તોય ભલે, અને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય શાસ્ત્ર મળ્યા તોય ભલે. હે મુનિ, જીવને મોક્ષમાં રોકનારા કારણો બે મોટા છે, એક છે સ્વચ્છંદ અને બીજો છે પ્રતિબંધ. આ પ્રતિબંધ ત્યાં બધા કર્યા છે, કોઈ શાસ્ત્રોના, પ્રત્યક્ષ ગુરુના, કોઈ વ્યક્તિ નિષ્ઠાના, આ બધા તારા પ્રતિબંધ છે. પણ તારો સ્વચ્છંદ ટળશે, કેમ કે પ્રતિબંધને મદદ કરે છે સ્વચ્છંદ તારો, એ જો ટળશે તો તને પ્રતિબંધ આપોઆપ દૂર થઈ જશે. તો કે છે કે સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. પ્રમાદ ઉપયોગની અજાગૃતિ થવી તે, એનો પ્રમાદ જો થાય. ગૌતમ જેવા ગણધરને ભગવાનને ઉપદેશ માટે કે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ, હું સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, એની સતત જાગૃતિ રાખી અને દેહના યોગે જે પ્રવૃત્તિ થતી હોય તે કર્યા કર, પણ હું કોણ છું એનું લક્ષ્ય ચૂકાય નહીં તો ખોટી પ્રવૃત્તિ થવાની સંભાવના ટળી જશે. પ્રમાદ, પછી એમાં પ્રમાદમાં વિષય, કષાય, પરકથા, આ બધું આવે, નિંદ્રા, આ બધું પ્રમાદમાં આવે. 5 પ્રકારના 15 પ્રકારના એ બધા ભેદ છે એના. પણ પ્રમાદમાં એટલે આત્માની અભાનપણાની સ્થિતિથી થતી તમામ પ્રવૃત્તિ એ પ્રમાદ છે. આત્માના અભાનપણામાં થતી તમામ પ્રવૃત્તિ એ પ્રમાદ છે. ઇન્દ્રિય વિષયનો ત્યાગ, એનો ત્યાગ, જીતેન્દ્રિય બનો, સાધન તત્વ પામવાના સાધનમાં કૃપાળુદેવ મૂકે છે કે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. જૈન દર્શન આખો જિનેશ્વરનો માર્ગ છે. જીતેન્દ્રિય, જેણે ઇન્દ્રિયો જીતી છે, કારણ કે દેહ ધારણ કર્યા પછી પણ આ જીવ સંસાર સાથે જોડાયેલો છે, એ તો પાંચ ઇન્દ્રિયના વિષયોથી જોડાયેલો છે. એના વિષયો ઉપરનું જો તે જરા જીતેન્દ્રિયપણું કરી લીધું હશે તો એ દેહ તને સંસાર સાથે જોડવામાં બહુ નહીં મદદ કરે. ઇન્દ્રિયોના વિષયો જાગૃત છે માટે આ જીવ સંસાર સાથે જોડાયેલો. જો એ વિષયો એની કડી કાપી નાખીશ, આ પ્લગ છે બધા, જેટલા જેટલા તમે છેડા ખેંચી લ્યો, આ 23 છેડા છે સંસારની અંદર જોડી દીધા છે. હવે જે આપણે માઇક બંધ કરવું હોય એનો છેડો કાઢી લ્યો એટલે અહીંયા અવાજ બંધ થઈ ગયો. જે રૂમની અંદર બધે માઇક મૂક્યા હોય ને કે આ રૂમમાં મારે આરામ કરવો છે તો અહીંયાનો માઇક બંધ કરી દો. અગાસની અંદર એક એવી વ્યવસ્થા છે કે બધાના ઘરની અંદર માઇક હોય, સભાગૃહની અંદર જે સત્સંગ ચાલતો હોય એ પોતે પોતાની સ્વિચ શરૂ કરે એટલે. પણ મારે ન સાંભળવું હોય તો હું તો હેલા કરે જો સત્સંગ અખંડ 10 કલાકની ભક્તિ હાલે, પણ પોતાના રૂમમાં આવીને પોતે ઓલી સ્વિચ ઓફ કરી દે. એમ આખો સંસાર ચાલે છે, 24 કલાક ભડકે ભળે છે, તારી 23 સ્વિચ તને આપી છે બરાબર. તું નક્કી કરી લે કે આ કેટલી સ્વિચ બંધ કરવી છે. એક એક બંધ કરતો જા. 5 વિષયના 23 વિષયો છે, 5 ઇન્દ્રિયના, એક એકને બંધ કરતો જવાય. એ રીતે તારા ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. આ શેના માટે મુખ્ય છે કે ઓલી પ્રવૃત્તિને સંકોચવી છે, અને એવી સંકોચવી છે કે જેથી કરીને એનો ક્ષય થાય. અત્યારે ધર્મના નામે પ્રવૃત્તિનો વિસ્તાર ચાલે છે, જો પકડાય તો. આ વિસ્તાર છે એ મુક્તિનો રસ્તો નથી. એ કહે છે તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા, અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કરવા, કેમ કે સત્સંગના પ્રસંગમાં તો કંઈક ન્યૂનપણું હોય તો નિવારણ થવાનું સત્સંગ એક સાધન છે. જો યોગ મેળવ્યો હોય પ્રત્યક્ષ સત્પુરુષનો, પ્રત્યક્ષ સત્શાસ્ત્રનો, તો તે એક સાધન છે, તને દ્રષ્ટિ આપશે. જરાક તું વાંચ, ક્યાંક ભૂલ થતી હોય તો એમ કે કૃપાળુદેવના બોધમાં આ પત્રમાં જુઓ, કંઈક સમજાશે. તો આધાર છે, કોઈ ગુરુ બેઠા છે સત્પુરુષ છે તો એને પૂછ, આધાર છે. એના યોગમાં તો કંઈક આપણી સુધરવાની શક્યતાઓ છે. તો કે છે પરોક્ષપણામાં એક, જો પ્રત્યક્ષમાં તો એનું નિવારણ થવા માટે આ બહુ મોટું સાધન છે, બહુ સરસ છે. પરંતુ એનો પરોક્ષપણું હોય, સત્સંગનું પરોક્ષપણું હોય, નથી કોઈ એવો પુરુષ કે નથી કોઈ એવું શાસ્ત્ર, તો તે સમયે પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, તેને આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય. હવે તને સત્પુરુષનો જે બોધ મળ્યો છે એને સત્પુરુષ તુલ્ય સમજીને એનું આચરણ કર, અને એનું પરોક્ષપણું જ્યારે છે ત્યારે તો થોડી જાગૃતિ, આત્મબળ વધારે રાખો, સજાગ અવસ્થા વધારે રાખવી, કારણ કે ત્યારે આપણને રોકનાર કે ટોકનાર કોઈ નથી. બોલવું છે કે વાલા મારા હૈયામાં રેજે, ભૂલું ત્યાં તું ટોકતો રહેજે. ઓલો વાલો કે હું હાજરે હજુ ટોકું છું તે સાંભળતો નથી, અને હું નથી તો હું ટોકીશ તો તું શું સાંભળવાનો હતો. ગાંધીજીએ શબ્દ લખ્યો છે પ્રાર્થના માટે કે યુ લિસન ધ વોઇસ ઓફ સાયલન્સ. તમે અંતરની અંદર જે અવાજ આવે છે એને સાંભળતા શીખો. આપણે જગતના શબ્દો સાંભળીએ છીએ એવી આપણી કાનની તાકાત છે, પણ અંદરમાંથી એક અવાજ આવે છે ચૈતન્યનો, કોઈ પરમ તત્વનો, એને સાંભળતા શીખો. એ તો તને ટોંકે છે કે આ કર્મ આ થાય આ ન થાય. એટલે કૃપાળુદેવે લખ્યું કે વિચાર
વિચાર કરનાર અંદર બેઠો છે, તે સુખી કે દુખી, તારે મુક્ત થવું છે તો આત્માને પૂછ, તો રાગ દ્વેષ કરવા એ છોડી દેશે. કોને પૂછવું છે, કોણ પૂછનાર અને જવાબ દેનાર કોણ? આખી અંતર્મુક્તાનો સંવાદ છે ભાઈ, આ સાચી પ્રાર્થના છે. વાલા મારા હૈયા મારી, એ તો હૈયામાં ગયો લો, વાલો હાજર હોય તો કોઈ સાંભળે બીજો, અને વાલાને ટોકવાની શરૂઆત કરી દઈએ. જીવના કોઈ અપલખણ ના કોઈ પાર નથી. આચારમાં થતા પ્રમાદને એ છોડે નહીં તો કલ્યાણ નથી. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો, જ્ઞાનીના માર્ગના આશ્રય, જ્ઞાનીનો આશ્રય નહીં માર્ગનો આશ્રય, બોધને સત્પુરુષ તુલ્ય માનવાના છે. બરોબર પકડવાનું છે અહીંયા વાતને, જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યા છે. આ કૃપાળુ દેવ કહે છે, લ્યો મુમુક્ષુને અમે આ સત્પુરુષનો યોગ આપી દઈએ છીએ, ભલે પ્રત્યક્ષ ન હોય આ અમે આપીએ છીએ. અમે લખ્યા છે કે જો મુમુક્ષુ, એ આ મુમુક્ષુ માટે લખ્યા છે. આશ્રય અને મોક્ષ માર્ગમાં બે જ પ્રકારના જીવોની પ્રવૃત્તિ ઘટે છે, એક જ્ઞાનીની, આત્મજ્ઞાનીની, અને બીજું આત્મજ્ઞાનીના આશ્રયવાનની. હવે તારે આત્મજ્ઞાની સાહેબ એ વાત બહુ કઠિન છે. એક તો સત્પુરુષનો યોગ નથી, કેવડીના વિરહ છે, સમકીતીઓ કંઈ મળતા નથી, અમે એવા કર્મો લઈને આવ્યા છીએ, મુક લપ બધી, તું રાખી તારી વેદ રોવું નથી હવે, પણ તું આશ્રય કરી શકીશ કે નહીં, એમાં તારે શું કરવાનું છે? તો એમાં તને કીધું કે પ્રવૃત્તિ હોય એને સંકોચ તો જા, જે કર્મનો છે સંકોચ તો જા, અને જ્ઞાની નથી તો એના બોધને પ્રત્યક્ષ માની નીચાઈ લો જા. આશ્રય ક્યારે થાય? બુદ્ધનો આશ્રય થાય, તત્વનો આશ્રય થાય, અને કર્મ પ્રત્યક્ષ છે. અત્યારે જ્ઞાની પુરુષ અપ્રત્યક્ષ છે, પણ કર્મ તો પ્રત્યક્ષ છે ને, તો પ્રત્યક્ષ કર્મ હોય ત્યારે ઓલા અપ્રત્યક્ષ બોધને પ્રત્યક્ષ તુલ્ય માન અને આને અપ્રત્યક્ષ કરતો જા, સંકોચીને પ્રવૃત્તિને બધી સંકોચતો જા, એને ક્ષય થાય ત્યાં સુધી, એટલે ભૂલાઈ જાય, એનો ખુરદો નીકળી જાય, એટલે ખરેખર તો અપ્રત્યક્ષ એ થઈ જાય, અને પ્રત્યક્ષ બોધ વધારે પ્રત્યક્ષ થતો જાય. આશ્રયનો માર્ગ આવો છે. એટલે સરસ લખ્યું છે કે આ વાક્યો જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો છે, અને તે મુમુક્ષુ જીવે વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યા છે. બહુ ઓછા જ્ઞાનીઓ પોતાની આવી શબ્દોને, આવા બોધને વાચા આપી શકે. આ અવ્યક્ત બોધ છે. આ અવ્યક્ત બોધને કૃપાળુ દેવની પાસે એટલું સામર્થ્ય ભાષાનું હતું, અતિશય હતો, કે છે શબ્દરૂપે આવી અવ્યક્ત કહી ન શકાય એવી વાતો પણ અમે સહજ રૂપે વ્યક્ત કરી દીધી છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ.